ઇન્દ્રિયોની રચના થઈ આંખ નાક કાવના આવે ઉગ્યા અને જનીના જઠરમાંથી નીકળતો રસ પીપી અને આ શરીરની રચના કરી અને પૂર્ણ થયો નવ માસે શરીરની આ પાંચે ઇન્દ્રિયો બંધાણી ત્યારે સંકુચિત દ્વારથી બહાર આવ્યો અને જગતના જીવો પણ કહે છે કે માની ઘાત ગઈ, હારું થયું માં બચી ગઈ, એવી આ જીવની દશા છે. જુઓ તો ખરા, આ શરીર તો સ્ત્રી પુરુષના રક્ત શુક્રના વિવર્તરૂપ છે, અર્થાત સ્ત્રીનું રુધિર અને પુરુષનું વીર્ય એ બેના સંયોગથી ઉત્પન્ન થયેલો આ વિકાર છે. અહો, એ મેલરૂપ ચીખલ કિચડ કાદવની ખાય છે એમાં શું શોભનિક છે. શરીરને હાડચામથી ગમે તેટલું ઢાંક્યું છે તો પણ તેમાંથી અત્યંત દુગંચનિક સુખ આવે એવા પદાર્થો નિરંતર જરી રહ્યા છે. એવા કચરાના કૂવાનું બહુમાન કોણ કરે? એવા અશુચિ ભરેલા શરીરનું લેશ માત્ર પણ માન કર્તવ્ય નથી. હે જીવ, તું શરીરનું એવું અપવિત્ર પણ વિચારી અને શરીરના માનથી મુક્ત થા. પરમ કૃપાળુ દેવ એક ચરિત્ર આપે છે, સનત કુમાર એનું રૂપ દેવલોકની અંદર પણ કહે છે કે આ ભરત વખંડની અંદર અત્યારે સનત ચક્રવર્તી જેવો કોઈ રૂપવાન કોઈ પુરુષ પેદા થયો નથી. સુધર્મ સભાની અંદર વાત સાંભળીને દેવોને થયું કે ચાલો આવા રૂપના દર્શન તો કરીએ કે દેવલોકમાં પણ જે રૂપ દુર્લભ એ આ માનવીની અંદર આ સનત ચક્રવર્તીને પ્રાપ્ત થયું છે. દેવો આવે છે અને એ સનત ચક્રવર્તી સ્નાન કરવા બેઠા છે, પંચું પહેર્યું છે અને સ્નાન માટેના વિલેપન લગાવી લીધા છે અને દેવોએ અંદર આવવાની રજા માગી એટલે ચક્રવર્તી હતા ને એટલે કહ્યું કે એ સમયે તો નિતર કોણ આવે, પણ આવવા દે, અનુમતિ ન મળે, પણ વિપ્ર આવ્યા છે તો ચાલો કંઈ વાંધો નહીં, બોલાવો એમને, શું કામ છે? ગમે ત્યારે આ રાજાઓ તો કંઈ પણ અમારું કામ આ સમયે હોય તો કહો. એટલે ત્યાં એ કહે છે કે અમે તો દેવલોકની સભામાં તમારા રૂપના વર્ણન સાંભળીને દર્શન કરવા આવ્યા છીએ, તો આ રૂપ અમે તમારું જોયું, ખુશી થયા, બહુ પ્રસન્નતાથી મસ્તક ઝુકાયું, નમાયું. ચક્રવર્તીને થયું કે આ દેવ રૂપ જોવા ઠેઠ દેવલોકમાંથી અહીંયા આવ્યા છે અને એને હજી મારું પૂરેપૂરું રૂપ તો દેખાણું નથી, એટલે સેજ ઓલો માન હતો ને એ અંદરથી જાગી ગયો. એણે કીધું કે તમે આ જોઈને આટલા બધા જો આશ્ચર્યચકિત થઈ ગયા તો હજી આ બંદો તો હજી નાયો નથી, હજી મારે તૈયાર થવાનું તો બાકી છે, હજી વસ્ત્રો આભૂષણ આ તે બધું હું પડચડાવું મારા બધા અને પછી તમે આવો રાજસભા, હજી મારે તૈયાર થવાનું તો બાકી છે, હજી વસ્ત્રો આભૂષણ આ તે બધું હું પડચડાવું મારા બધા અને પછી તમે આવો રાજસભામાં, પછી જોઈ લો ભાઈના ભડાકા. અભિમાન છે ને, હું આમ તૈયાર થઈ રહ્યા હું, પછી જુઓ તમે મને અત્યારે જોયો એમાં ન વળે, તમે કોઈક રિસેપ્શન પાર્ટીમાં આપને મને જોજો, ઓળખાવ નહીં હો, હા તમે ભૂલી જાઓ મારે એમ એમ કે લે તો ઓલો કે હું તો આંખ ચોડવા માંડું કે હારું ઈ જ છે આપણો જણ, તો કે હા ઈ જ આપણા ઓલા સુરતના ગામડાની અંદર તો ઈ જ મારો બેઠો હતો. એવો તઈને એક શિફ્ટ તૈયાર લઈને ગયો હોય કે અહીંથી ભાડે લઈને ગયો હોય અને બે મહિનાઓથી બૂટ શૂટ પડાવીને ગામ આખામાં ફરતો હોય, ખબર પડે કે આ વિદેશનું પંખી આવી ગયું છે કરું. સનત કુમારે કહ્યું કે રાજદરબારમાં આવો, અને રાજદરબારમાં ગયા અને મહારાજા સભા ભરીને બેઠા છે. પૂર્ણ તે પ્રકારે તો વિશેષ રૂપના એને અંગના બધા શણગાર કર્યા છે અને દેવો પધરામણી થાય છે અને ઓલો પ્રધાન જાહેર કરે કે આજે મહારાજાના રૂપના ચક્રવર્તીના દર્શન કરવા સ્વર્ગમાંથી દેવો આવ્યા છે. દેવોએ આવ્યું, જોયું અને માથું ધુણાયું અને મહારાજા સભા ભરીને બેઠા છે. પૂર્ણ તે પ્રકારે તો વિશેષ રૂપના એને અંગના બધા શણગાર કર્યા છે અને દેવો પધરામણી થાય છે અને ઓલો પ્રધાન જાહેર કરે કે આજે મહારાજાના રૂપના ચક્રવર્તીના દર્શન કરવા સ્વર્ગમાંથી દેવો આવ્યા છે. દેવોએ આવ્યું, જોયું અને માથું ધુણાયું. શું થયું? આ માથું ધુણાયું, ચક્રવર્તીની નજર ગઈ. એણે કહ્યું કે શું છે આ? તમે જે પહેલા આવ્યા હતા અને તે સમયે જે પ્રસન્નતા હતી અને અત્યારે તમે જે કંઈ છે એ કંઈક આજ આ વેળા તમે જુદા રૂપમાં માથું ધૂણાવ્યું, તો હે દેવો જે કંઈ હોય એ કહો તમે. અવધિ જ્ઞાન અનુસાર એ વિપ્ર રૂપમાં આવેલા દેવોએ કહ્યું કે હે મહારાજા, તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશનો ફેર પડી ગયો છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવા કહ્યું ત્યારે તે વિપ્રએ કહ્યું કે અધિરાજ, તમારી કાયા પ્રથમ અમૃત તુલ્ય હતી,
આ વેળા ઝેર તુલ્ય છે. અમે અમૃત તુલ્યપણું જોયું ત્યારે આનંદ પામ્યા, આ વેળા ઝેર તુલ્ય છે એટલે અમે ખેદ પામીએ છીએ. અને જો તમારે અમારા કથનની પરીક્ષા કરવી હોય તો તમારા મોઢામાં રહેલું તાંબુલ તમે અહીંયા થૂકો અને સનત ચક્રવર્તી તાંબુલ થૂંકે છે અને એના ઉપર કોઈ માખી આવીને બેસે છે, જંતુ જે હોય તે તત્કાળ મરણને પામે છે. આખી કાયા વિષમય બની ગઈ, ઝેરમય બની ગઈ. કારણ શું? આ કાયાનું માન થયું, માન થયું કે કાયા ઝેરરૂપ બની ગઈ. આવ્યું આ કાયાનું સ્વરૂપ છે, અમૃત તુલ્ય કાયા ઝેરરૂપ બની ગઈ. સનત ચક્રવર્તીને ત્યાં કાયાના અભિમાન વિશેનો બોધ થયો. એને એમ થયું કે ઓહો, જો આવી જ પ્રકારનું સ્વરૂપ છે તો એણે તો ચક્રવર્તી પદ છોડીને સંયમને ધારણ કર્યો કે તો પછી હું તો આ કાયાને કારણે જ સંસારમાં રહું છું, મને સંસારમાં પકડી રાખે છે આ દેહની મૂર્છા. જો આ દેહ જ આવો છે, વિશ્વય છે, તો પછી હવે આ દેહની મૂર્છા છોડ્યા પછી એકત્વ અન્યત્વ તો ઉભું જ છે, બાકી તો કોઈ નથી. એટલે ચક્રવર્તી સંયમ પદના માર્ગે જાય છે, અને માર્ગે જાય છે ત્યારે કાયામાં તો હવે એનું માન થઈ ગયું હતું એટલે રોગ ઉત્પન્ન થવા લાગ્યા. સંયમી સનતકુમાર સાધુના રૂપમાં છે અને કાયામાં 16 રોગ એકી સાથે ઉત્પન્ન થયા. 16 રોગ. ચક્રવર્તી સમતા ધારણ કરે છે, એણે દેહનું સ્વરૂપ જોઈ લીધું છે, હવે આમાં મૂર્છા કરવા જેવી નથી. અને ચક્રવર્તીની સમતા જોઈને ફરી દેવલોકની અંદર ચર્ચા ચાલુ થઈ ગઈ કે આવા 16 રોગ કાયાની અંદર રોમે રોમે રોગ જાગતા હોય ને આવા પ્રાણઘાતક વેદનાજનક રોગ છે તો પણ આ ચક્રવર્તીની સમતા, આ સાધુપણાની અંદર એની સમતા અદભુત છે. તો એક દેવને હવે એના દર્શન સાથે એના ઉપર થોડી કરુણા આવી એટલે એ દેવોના વૈદ્ય એ વિપ્ર રૂપે આવી અને ત્યાં કહે છે કે તમને આ રોગ થયો છે, હું તો કુશળ રાજવૈદ્ય છું, દેવલોકનો છું, મારી પાસે તો અમૃત સંજીવની છે, તમે કહો તો હમણાં તમારા રોગ મટાડી દઉં. અને એ સાધુ પુરુષ, તમે આનંદથી સંયમની સાધના કરો. સાધુ બોલ્યા, હે વૈદ, કર્મરૂપી રોગ મહા ઉન્મત છે, તે રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ તમે ટાળો, અને એ સમર્થતા ન હોય તો આ રોગ ભલે રહ્યો. દેવતાએ કહ્યું કે કર્મનો રોગ ટાળવાની અમારી પાસે સમર્થતા નથી, ભવ રોગ ચડી શકે એમ નથી. દેવલોકનો વૈદ્યને પણ અહીંયા બોલાવીએ, અહીંના તો નહીં, અમેરિકાના ટોપ ફિઝિશિયન્સ નહીં, ઉપર સ્વર્ગમાંથી જો આપણા બાપા ગયા હોય ને, પ્રસન્ન થયા હોય ને, કોકને મોકલે કે મારો દીકરો દુઃખી થાય છે અને કોક ડોક્ટરને ફી આપે કે જા તું હવે, તો પણ આ કોઈ કરી શકે એમ નથી. ભવ રોગ મટાડવાની તાકાત કોઈની નથી. પરમ કૃપાળુ દેવે કીધું છે, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ભાઈ, આ રોગ છે, ભવનો રોગ છે, એ દેહના રોગને કારણે લાગ્યો છે, અને આ ભવ રોગ છે, દેહનો રોગ છે, ત્યાં સુધી કર્મ બંધ ચાલુ છે. દેહના રોગથી મુક્ત થઈશ, દેહની મૂર્છાથી મુક્ત થઈશ, ત્યારે જ આ ભવનો રોગ ટળશે. અને એને માટે વૈદ્યમાં સદગુરુ સિવાય કોઈ વૈદ્ય નથી, એની આજ્ઞા જેવું કોઈ પથ્ય નથી. અને એનું ઔષધ આ વિચાર અને ધ્યાન છે. આ ધ્યાન એ ભાવનાનું સ્વરૂપ છે, અનુપ્રેક્ષા છે. તો કે છે એ ટાળવાની સમર્થતા નથી. તો કે છે જાઓ તમે, રોગ ભલે અમારી પાસે રહ્યા, આ રોગનું કારણ તો કર્મ રોગ છે એમ અમે જાણીએ છીએ, હવે અમારે આ કર્મ ટાળવા છે. આ રોગ ગયો અને બીજો દેહ આવ્યો તો પાછું દેહનું સ્વરૂપ તો અમે જાણીએ છીએ. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે જ્યાં સુધી આ ટળશે નહીં દેહની મૂર્છા, અને મોક્ષની સ્થિતિ જો પ્રાપ્ત કરવી હશે તો મોક્ષના સ્વરૂપને એક આ દ્રષ્ટિથી પણ સમજવું પડશે. પરમ કૃપાળુ દેવે તો અદભુત કરુણા કરી છે, જુદી જુદી રીતે આ આખું તત્વજ્ઞાન એવું સરળ સુગમ રીતે સમજાવ્યું છે, પણ એકાંતને પકડી બેઠેલા જગતના જીવોને આ ભાનમાં આવતું નથી. કૃપાળુ દેવે લખ્યું, દેહાદિક સંયોગનો आत्यंति कवियो सिद्ध मोक्ष शाश्वत पदे ज अनंत सुख भोग।
कृपाणदेव कहूं कि आ देहादिकनो आत्यंतिक वियोग, देहनो जो ये मने कोई पण हिसाबे જ્યાં સુધી આ દેહ છે એ જ મારા કર્મબંધનું કારણ અને ભવરોગનું કારણ છે। આ દેહ પ્રત્યેની પ્રીતિને તોડી નાખું, દેહ પ્રત્યેની મૂર્છા જાય તો આ કામ થાય। દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, ફરીથી આ દેહનો સંગ થાય નહીં એવો આત્યંતિક, કોઈ કાળે હવે આ દેહ જોઈએ નહીં, આત્યંતિક વિયોગ। સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, અને તો જ પ્રાપ્ત થતું સિદ્ધપણું અને મોક્ષ એ શાશ્વત પદમાં જઈશ, નહીં તો પાછો શાશ્વત પદમાંથી પાછો પરિભ્રમણમાં આવીશ। આત્યંતિક વિયોગ થાય, જ્યાં સુધી દેહનું ધારણ કરવાપણું છે ત્યાં સુધી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અવસ્થા હશે, એ પણ તારા સુખનું શાશ્વત નથી। નિજ અનંત સુખ ભોગ, તારે જો આત્માએ પોતાના ચૈતન્યના નિજ સુખ, જે સુખનું ધામ, એનો અનંત ભોગવટો કરવો હશે તો શાશ્વત એવું સિદ્ધપદ અને મોક્ષપદ એ દેહનો આત્યંતિક વિયોગ થાય ત્યારે જ મળે। આ મોક્ષના ઉપાયની અંદર પરમ કૃપાળુ દેવે એક જબરજસ્ત આ રહસ્ય સૂત્રમાં ગાથા આપી છે કે દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, અને એ વાતને ધર્મના મર્મરૂપની અંદર આ પુરુષે આત્મસિદ્ધિના અર્ક રૂપની અંદર આપી।
છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તે હનો એજ ધર્મનો માં।
કૃપાળદેવ કહે છે આ દેહાધ્યાસ છૂટે ને એટલે તું કર્મનો કરતા પણ નથી અને ભોગતા પણ નથી। આ કર્મનું કરતા પણ છે ત્યાં સુધી કર્મ છે, ત્યાં સુધી દેહનું ધારણ કરવા પણ છે। બધા જ કર્મો જુદી જુદી ભોગવાશે, પણ કઈ પણ કર્મને ભોગવવા માટે આ જીવને શેની જરૂર પડશે? દેહની। દેહ વિના કંઈ કર્મનો ભોગવટો શક્ય જ નથી। એટલે પહેલા વહેલા કર્મ એક પણ સ્ટોકમાં હશે નાનું તો પહેલું શું કામ થશે? એને દેહ ધારણ કરવો પડશે। એક અલ્પકાળનો એને ભોગવટો હશે તો અલ્પકાળના આયુષ્ય વાળો પણ એને દેહ ધારણ કરવો પડશે। એટલે આ જડમાં શું છે? દેહ। છૂટે દેહાધ્યાસ, અને દેહ ત્યાં સુધી ધારણ કરવું પડશે આ કરતા પણ કર્મનું અને ભોગતા પણ, તું શું કામ કરસ? દેહમાં પ્રીતિ છે। અરે જે કર્મને ભોગવવાનું સાધન છે આ સાધન છોડી દે તો કામ થઈ જાય, એ દેહમાં એને પ્રીતિ છે। આ સંસારના જીવોની, એની અંદર પરિભ્રમણ કરતા જીવોની વધુમાં વધુ પ્રીતિ છે। એટલે તેરેંચના દેહમાં, એકિન્દ્રિયના દેહમાં ગાઢ કર્મોનું બંધન કેવી રીતે થતું હશે? કારણ કે એ જે દેહ ભાવ જે છે ને એ પ્રબળ રૂપમાં ત્યાં હોય છે। પ્રબળ રૂપની અંદર દેહ ભાવ, જેમ જેમ એનામાં વિવેક નથી, સમજણ નથી, સંજ્ઞા નથી, તેમ તેમ મિથ્યાત્વનું જોર, ગાઢ જોર હોય। આ બધા ઇન્દ્રિયોના મળતી એ તો ઉઘાડના સાધનો છે, એની અંદર એ દેહ ભાવ ક્ષયોપશમ ચડ ઉતર તો કરી શકે છે, પણ બીજી એટલે મનુષ્ય જન્મની અંદર જ મોક્ષ છે, કેમ કે અહીંયા એ દેહ ભાવને ગાળી શકે છે, અન્યમાં એ શક્યતા નથી। એટલે દેહ ભાવ પ્રબળ છે, દેહની મૂર્છા પ્રબળ છે, એટલે તિર્યંચ જે પ્રતિકાર કરે એ કેવો કરે? જાન ઉપર આવી જાય, અને જાન ઉપર આવે ત્યારે નાનું એવું પણ, મૃગલી પણ જાન ઉપર આવે તો સિંહને હંફાવી દે, કારણ કે દેહ ભાવ પ્રબળ છે। આ દેહ ભાવને ગાળવા માટે એક જ અવસ્થા છે મનુષ્ય દેહ, અને એની એક જ ભૂમિકા છે સત્પુરુષના બોધની વિચારણા, ભાવનાઓ, ભાવનાઓનું ભાવન કરીને ભાવનો નાશ થાય। દેહને ગાળવા માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવના એ અશુચિની ભાવના। જો અશુચિ ભાવથી આ શરીરનું સ્વરૂપ જો સમજાય કે આ મસાળની મઢી જેવો, રેતીના ઘર જેવો, મદીરાના પાત્ર જેવો, લસણની કડી જેવો,
ઉકરડા જેવો અને મળમૂત્રની ખાણ નિરંતર જેમાંથી અશુચિ અને પવિત્રતા નિરંતર વયાં જ કરે, ગમે તેટલા પદાર્થો આપો એના સંગે પદાર્થ પણ એઠ થઈ જાય, અશુચિ થઈ જાય, ઉચ્છિષ્ટ થઈ જાય, એવો આ દેહ એમાં પ્રીતિ કરવા જેવી નથી. હે જીવ, આ દેહાધ્યાસ્તથી મુક્ત થા તો ધર્મનો મર્મ પામી જઈશ. માટે જ્યારે જ્યારે ધર્મની આરાધના કરવી હોય ત્યારે પહેલું કામ શરીરના સુખ અને ઉપભોગ સાતાશીલ્યાપણું છે એની સામે જંગ માંડવાનો. કમ્ફર્ટ્સ એન્ડ કન્વીનિયન્સ લાઈફમાં એટલા બધા છે, દ્રષ્ટિ જતી નથી અને ધર્મ બહાર કરવા નીકળો છે. ધર્મ તો પંડે થાય પહેલા વહેલા. શરીરની અંદર સાતા અસાતાનો ભાવ મંદ પડી જવો જોઈએ, એ મંદ પડે એટલે પ્રારંભ થાય. આ એનું રહસ્ય છે, આ મર્મ છે. કૃપાળુ દેવ કહે છે એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, પછી તો બધું આખું આત્માનું સ્વરૂપ આપી દે છે. અનંત દર્શન જ્ઞાન તું આવ્યા બાદ, પણ આ બધું પામીશ ક્યારે? તું કર વિચાર તો પામ. આ વિચાર, એ વિચારને પુષ્ટ કરવી હશે તો ભાવનાથી વિચાર પુષ્ટ થાય છે, અને એ વિચારની પુષ્ટિ અને પરિપાક રૂપે આ જીવને મોક્ષપદની પોતાના ચૈતન્યની ઉપલબ્ધિ થાય છે. આ અશુચિ ભાવનાનું વારંવાર ચિંતન કરી અને દેહભાવ, કૃપાળુ દેવનું ઓળખાણ એમણે જે કરાવ્યું કે અમને દેહભાવ દેખાડવો પાલવતો નથી, અને માંડ માંડ સંભાળીએ ત્યારે યાદ આવે છે કે અમે દેહધારી છીએ કે કેમ, આ એમની સફળતાનું રહસ્ય છે. એમણે દેહભાવને ગાળી દીધો છે, તદ્દન ગાળી દીધો છે. આ દેહની મૂર્છા એ જ આખો દેહાધ્યાસ આપણો, એના ઉપર કસોટી લગાવો. જો કદાચ ધર્મની આરાધના કરવાનો જો બહુ ભાવ ઉપસી આવે તો પહેલો પ્રયોગ ક્યાં કરો? દેહભાવ ઉપર. આ દેહભાવને ગાળવાનો પ્રયત્ન કરો, અને એને માટે થઈને સુખશીલ્યાપણું સાતાશીલ્યાપણું એને ગૌણ કરી નાખો, પછી બધું થશે. અને એ દેહ છે એ ઇન્દ્રિયોના રૂપમાં છે, એટલે ઇન્દ્રિયોનો સંયમ એમાંથી આવશે. એટલે આપણે ત્યાં તપ સંયમ આ બધું ધર્મના સ્વરૂપ છે. તો એ સ્વરૂપને વિષયને મેં સમયની મર્યાદા જાણીને ટૂંકાયો હતો, પણ ધ્યાન દોર્યું મારું, મને મગજની અંદર બહાર લઈ ગયા હતા, ગઈકાલના બહાર હતા એટલે એ જ વાત. પણ આજે 12:30 સુધીનો સમય છે આપણી પાસે, તો આપણે જરા વિશેષ વિચારણા કરીએ, કેમ કે બહુ માર્મિક વાત છે. આખી બધી 12 ભાવનાઓમાં બધું આવશે, હવે આશ્રવ સંવર બધું થશે, પણ મૂળ વાત પેલા જે કરવાનું છે એ જો ન થયું તો બાકીનું બધું છે ને એ કૈરા ન કૈરા બરોબર થયો. દેહભાવની મંદતા થાય નહીં અને પછી બાકીના પ્રયોગો કરે તો એ પ્રયોગો એને કારગત નીવડી શકે એમ નથી. એટલે અહીંયા જ્ઞાનીએ કહ્યું છે, સરસ વાત મૂકી છે જ્ઞાનીએ, કે અમે આ દેહને ઉકરડા જેવો કીધો છે, અમે આ દેહને ઉકરડા જેવો કીધો છે, ભલે કીધો, છતાં પણ ઉકરડામાં પણ રત્ન પ્રાપ્ત થાય એવું છે. There is something bright even in the darkest cloud. Every night has got silver lining. બધા જ અંધકારની પાછળ એક પ્રકાશની તેજ રેખા છે એમ જ્ઞાનીઓએ, કેમ કે આપણે તો પાછું તરત જ વિકલ્પ આવે કે જે દેહની તમે વાત કરો છો આવી, આટલા બધા દેહને ગાળો દઈ દીધી તમે, અને પરમ કૃપાળુ દેવનું પદ તો બે દી પહેલા જ સમજાવ્યું કે શુભ દેહ માનવ, તમારો શુભ ક્યાં ગયો? એ શુભ ક્યાં ગયો? તમે તો દેહની ઝીકી ઝીકીને મીંડા છો અત્યારે, જાણે દેહની આમે દુશ્મનાવટ હોય એવી. જોકે જ્ઞાનીઓની શૈલી જ એવી હોય છે, જે વાત બરોબર બેસાડવી હોય ને એ વાતને એવી પાકી કરાવે, એવી દ્રઢ કરાવે કે ઘડી પર તો ભૂલી જાય કોકને, એમ થાય કે દેહ મેળો આ ક્યાં પુણ્ય કર્યા આવા મેં. વાત સાચી છે, પણ જ્ઞાનીઓ દ્રષ્ટિ બંધાવી દે છો, એમના લક્ષ્ય બહાર પાછું હોતું નથી, એટલે વિષય પૂરો થયો નહોતો, એટલે વિષયની અંદર એને કીધું કે આ ઉકેડો છે. કેવો છે?
ઘણા રોગનો દુર્બળ દેહે વાસજો, પછી પથારી વસ પણ પડી રે હું પડે રેલો. નાના મોટા સૌને દેતો ત્રાસ જો, દિન દિન દેહે દુઃખ અતિશય સાંપડે રેલો.
જ્ઞાની પુરુષ કે છે, જો તો ખરો દિન પ્રતિદિન કેવી દશા થાય છે, કેવી જર્જરતા આવી જાય છે, કેવી આ જરા જયારે ગઢપણ આવે છે ને ત્યારે તો છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય. કારણ કે શરીરનું એક અંગ કામ ન કરે, માથાના વાળ ધોળા થવા માંડે, ઉતરવા માંડે, આંખે પડિયા વળવા માંડે, દાંત એકો એક પડવા માંડે, ડોક્ટરો જ્યાં જાય કે આ ખેંચી લ્યો આ ખેંચી લ્યો, હારે બધા બત્રીએ બત્રી કાઢી નાખે, કાનની અંદર કાંઈ સંભળાય નહીં, રાગ પરખાય નહીં, રાડું પાડી પાડીને બોલે તો કાંઈક સંભળાય, અને પોતે બોલવા જાય તો જીભના લોચા વળે અને મોઢામાંથી લાળ નીકળી જાય. એટલે બીજો હામો આપણી યારે વાત જ ન કરે કે આને બોલાવશું તો નકામું ક્યાંક, વળી પાછો બોલવા જશે ખૂબ અને આનું બોલવું આપણે સાંભળી શકીએ એમ નથી, સમજી શકીએ એમ નથી. આવી જરા અવસ્થા તો એટલા માટે તો કે છે, ગડપણ રે કોણે મોકલું રે, કોણે મોકલું આ ગડપણ પ્રભુ. પછી ભગવાનને કહે છે, ગડપણ કોણે મોકલું, કે તું કહેતો તો ને ગડપણમાં ગોવિંદ ગાશું તે મેં મોકલું તને, કારણ કે તને 60 વર્ષ સુધી મને સંભાળવાનો ચાન્સ ન મળ્યો, સમય ન મળ્યો, તને તારો સંસાર બહુ વાલો હતો અને તું કહેતો હતો કે જરા થોભી જાઓ થોભી જાઓ, પછી ગઢપણમાં ગોવિંદ ગાશું. ગોવિંદને એમ થયું કે લઈને આ ભલે ગાય મને, એટલે એને 10-15 વર્ષનું આયુષ્ય દીધું, પણ એ પછી થયું તો ગઢપણનું. અને ગઢપણમાં આવ્યું એટલે પછી કે ગઢપણ કોને મોકલું, તો કે ગા ગોવિંદને, પણ હવે ગોવિંદ ગાવા જેવું રહેવું નથી, કારણ કે હવે તો અંગે અંગ તૂટે છે. હવે તો જ્યાં ગોવિંદને ગાવા જાવ ત્યાં વાહામાં બકાહો આવી જાય કે આ શું થઈ ગયું, વળી ક્યાંક અહીંયા ચીસ પડી જાય છે, લબકારા આવે છે. આમાં ગોવિંદ યાદ કરવો કે આ પીડા ને વેદનાની યાદ કરવી, શું કરવું? રાહ જોશો નહીં હો ગોવિંદની. દરેક કાળ જીવનમાં ઉત્કૃષ્ટ હોય છે, જીવનને માણવા માટે પણ જો જુવાની ઉત્કૃષ્ટ છે કે 20-35 વર્ષની અંદર આ જીવનને માણી લેવું, એને પણ મારા તો ધન્યવાદ છે માણી લીધું, તો હવે 45-60 વર્ષ સુધીમાં આ આધ્યાત્મિક સાધના જોરપૂર્વક કરી લેવી, જ્યાં બધી ઇન્દ્રિયો સાબુત છે, જ્યાં બધી જ પ્રકારની આપણી સાધન સુવિધા આપણી પાસે છે, થોડું કમાણા છીએ, થોડું શરીરની શક્તિથી કંઈક પ્રાપ્ત થયું છે, અને શરીરના અંગ પાંગ તાકાતવાન છે, અને બુદ્ધિ પણ બધી વસ્તુ વાંચી શકે, સ્મૃતિ તેજ છે, યાદ રાખી શકે છે, અને 5-6 કલાકની સાધના કરવી હોય તો પણ શરીર સાથ આપે છે, એવા કાળની અંદર એ ઉત્તમ કાળ છે આધ્યાત્મિકતાનો. એટલે કોઈએ 60 વર્ષની નિવૃત્તિની રાહ જોવી નહીં. સરકારને વેલફેર દેવું હોય તો દે, ન દેવું હોય તો હુતી, મારું વેલફેર તો મારો નાથ દે છે અને એ તો હું ભાગ્યમાં લઈને આવ્યો છું. આવા ગણતરી ચાવશો નહીં, એના બધા ગણિત કરશો નહીં. 45 વર્ષ પછી નક્કી કરી લેવાનું કે હવે 60 વર્ષ સુધીની અંદર એવું આ સ્મરણ કરવું છે કે પછી ખાટલામાં પડ્યા પણ સ્મરણ જાય નહીં, શરીરની અંદર રોગ આવવા એટલે આવે, કેમ કે મૂડી ભેગી થઈ ગઈ છે. ભક્તિની મૂડી જો થઈ હશે, સ્મરણની મૂડી થઈ હશે, ત્યાગ તપસ્યાની મૂડી થઈ હશે તો ગઢપણ આકરું નહીં લાગે. જેને જવું હોય વયા જાય, અસંગમાં એકાંતમાં એકલો રહેશે કે મારે હવે કોઈની જરૂર નથી, કારણ કે મેં મારો પ્રભુ હવે પ્રાપ્ત કરી લીધો છે. અત્યાર સુધી તો આંધળો ભીત થઈને સંસારની વાયે દોડ્યો હતો, એટલે હવે એકલો એકલો મૂંઝાય કે ઘરમાં તમે બધા કામે જાઓ પણ મને એકલા હોરવતું નથી. તો બોલો કે 60 વર્ષ તે ધંધો કર્યો એ અમે કરીએ છીએ, તેમાં હવે તને રંજ શેનો છે? તો કે મને હોરવતું નથી. તો તને હોરવતું નથી છોકરાઓ? કે બાપા અમે એકલા હતા ને બેબી સીટર ભાઈ રહેતા હતા, તેથી કે અમને હોરવતું નતું, તેથી તમને ધન વાલું હતું, દુનિયાનો વૈભવ વાલો હતો, દુનિયાનો મોહ વાલો હતો, તેથી તમે અમારે ખાવા પીવાની કઈ ચિંતા કરી નહીં કે 9 વાગ્યાનો છોકરાને ભૂખો મૂકીને ગયા છે, આ 9 વાગે રાતના 8 વાગ્યા સુધી શું કરતો હશે બિચારો, એને કઈ માં ધવડાવતી હશે અને કઈ માં ખવડાવતી હશે. તો તો એ વિચાર ન થયો તો હવે તમે તો 60 વર્ષના ડોહા ને તમને એકલા ગમતું નથી, ખાવું હોય ખાઈ લેજો, ફ્રીજમાં બધું પડ્યું છે. પણ બેટા ટાઢું મારા ગળે ઉતરતું નથી તો માઇક્રોવેવ ચાલુ છે અને ક્યારે શું ખાવું એના લેબલ મારી દીધા છે કે સોમવારે આ ખાજો ને મંગળવારે આ ખાજો. પણ આ બધું ખાધા પછી દવાની ડબલી ભૂલતા નહીં પાછું, એમાં સોમવાર મંગળવાર બુધવાર લખ્યું છે, એ ઉઘાડજો પાછા, બધું લઈ લેજો. અરે દશા તો જોઈએ જીવની, 45 થી 60 વર્ષનો ગાળો કૃપાળુ દેવે તો વાત ઓર મૂકી છે. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે, પણ એ વેળા વહી ગઈ કદાચ આપણી, કઈ વાંધો નહીં. હજી અંગ સાબુત છે, તન સાબુત છે, ઇન્દ્રિયો સાબુત છે, સ્મરણ શક્તિ સાબુત છે અને અનેક પ્રકારના કામ આપણે પુરુષાર્થના કરી શકીએ, ત્યારે હવે એક પુરુષાર્થ આત્માર્થનો કરવાનો છે. જો આપણને લાગે કે આપણા શરીરની થોડી શક્તિ પણ બચી છે તો આ શક્તિને હવે આના સિવાય ક્યાંય ન લગાવવાનું. Thus far and no further. સંસારનું હવે બહુ થયું, હવે આપણે પ્રશ્ન વિચારવો જ નથી કે શું કરવું. જે થવું હોય તે થાય અને જેનું જે થવું હોય તે આપણે બધું. અન્યત્વની ભાવના આવી ગઈ, એકત્વની આવી ગઈ, વારંવાર એ વાતને હવે વિચારવી નથી. હવે તો નક્કી એ કરવું છે કે આ દેહને લઈને દેહથી મુક્ત થવું છે. કૃપાળુ દેવ, મોહના ઘરમાં રહીને મોહને મારવો છે એમ શરીરના સંગ કરીને, શરીરની સોબત કરીને, એને મનાવી પટાવીને એનાથી આત્યંતિક વિયોગ કરવો છે. કેનાથી કરવો છે? શરીરથી જ. આજ સુધી એને મને રમાયડો. આનંદ ગંજીએ કીધું, કાયા ચલો અબ હમારે સંગ, તિનકો બહુત પાયા જતાયા, બધું તને કેટલું ખવડાયું, તારી કેટલી સાર સંભાળ લીધી, તને કેટલી પાળીને પોષી અને આત્માને જવાનું થયું. એટલે આનંદગન કે છે કે જીવે કાયાને કીધું કે હાલને તું ભેગી, મારે વળી નવી ક્યાં નિહાળવી, ત્વમેવ ભરતા નચ વિપ્રયોગ, એમ ત્વમેવ પ્રિયા નચ અન્ય યોગ. હાલને તું ભેગી, હવે આપણે જાય અને આવું ગાંડ પણ હુતું તો ઓલો મરે એટલે આ ચિતામાં જંપલાવે કે ના મારે ભેગા જ જવું છે. ભેગા થાય નહીં. કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ, એ પતિરંજન મેન વિચિત ધર્યો રે, રંજન ધાતુ મિલાપ, ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે. કોઈ પતિ કા કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મિલશુ કંતને ધાય, એ મેળો કદી નવીએ સંભવે રે, મેળો ઠામન ઠાય, ઋષભ જિનેશ્વર પ્રીતમ માની. હોય તો કેવું ઓળખાણ કર્યો છે, કોઈ ભેગું આવશે નહીં. આનંદ ગંજીએ કાયાને કીધું કે 60-70 વર્ષ સુધી તારું જ લાલન પાલન કરવામાં મેં બધો આખો સંસારમાં આટલા વર્ષો ગયડા, કેટલા વિટામિન તને આપ્યા યાદ છે, કેટલા ઇન્જેક્શન તને દીધા તારા હારું થઈને તને ખબર છે, કેટલી પ્રકારના સારામાં સારા સિરિયલ દાઈબા કે આમાંથી આ મળે, આમાંથી આ મળે, આમાંથી આ મળે, એમાંથી ફ્રૂટના જ્યુસ પીધા કે આમાંથી આમ કોમ્બિનેશન થાય, ઓલું આવો એટલે આની ડેફિશિયન્સી આ પૂરી કરે, આની આ પૂરી કરે. હવે તું હાલ ને બરોબર તૈયાર થઈ ગઈ છું. એને જવાબ દીધો આનંદ ગંજે તો બહુ સરસ કે છે કે એ ભાઈ અમારી રીત જુદી છો, તારે જવું તો જાતું, એકલો બીજીને ગોતી લેજે. કે મારું આટલું બધું કર્યું કાયરવું નકામું તો કે હા, અમારા જૂથ જુદી છે, અમારી રીત શું છે, અમે કોઈની હારે જતા નથી, એ જાય એટલે અમે તો પાછો વેગડા, અમે અમારું રૂપ હમણાં વિખેરી નાખશું અને પાછા નવા રૂપે જગતની અંદર આવશું. અમારે તો જગતના જીવોને ભરમાવવા એ જ અમારું કામ છે. આ 70 વર્ષ તું ભરમાણો, એમાં હું શું કરું? કાયાએ કહ્યું કે તમે અમને ઓળખી નહીં, એમાં અમારો વાંક છે? અમે કીધી તમારા હતા તો તમારા થાય, કોઈના થયા છે તમારા થાય. આમ સંસારનો હિસાબ અને સંસારનું ગણિત તો બહુ પાક્કું છે, ચોખ્ખું છે, સ્પષ્ટ છે. માટે આ કાયા જ્યાં સુધી એનો જ લાભ લઈ અને આ જીવે આ કાયાથી સદા સદૈવ મુક્ત થવાનું છે. આ કિમિયો એ થવાનું છે કેવી રીતે? તો એ કૃપાળુ દેવે આ વિનય વિજયજી મહારાજે કહ્યું છે કે આ ઉકરડાના રત્ન જેવું છે. જો કે કેવળ મલિન અને અસારભૂત આ દેહ છે, તો પણ તેમાં આ એક પરમ સારભૂત વસ્તુ છે તે તું વિચાર. ગમે તેવો અશુચિમય આ દેહ છે, છતાં એમાં શિવસુખ મોક્ષ સુખ આપવાનું સામર્થ્ય છે એવો એ દેહ ઉદાર અને ઉચ્ચ છે. હવે જુઓ આ દેહની મહત્તા જ્ઞાનીઓ કહે છે, એ વિષય તો આપણે રાત્રે ચાલે છે. રાતનો વિષય માનવ દેહની મહત્તા અને સવારનો વિષય માનવ દેહની વ્યર્થતા. અને પાછું ક્યાંય ગરબડ ન કરવી, આ અનેકાંત છે વિતરાગનો માર્ગ, આ સ્યાદવાદ દર્શન છે. જ્યાં જે અપેક્ષાએ જે કહેવામાં આવે તે જ સમજવાનું. જો પછી અપેક્ષા ભંગ થઈને એકાંત પકડી લીધું તો આ વિતરાગ દર્શનની અંદર એ ક્યાંય એનો આરો વારો કે તાગ પામી શકે એમ નથી. કૃપાણુદેવે આ દ્રષ્ટિ મુમુક્ષુને બરોબર આપી દીધી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એ. જ્યાં યોગ્ય હોય ને એ જ ત્યાં સમજવું. જ્ઞાનીઓએ વાત મુખ્યતાએ અને ગૌણતાએ કરી છે. તો જ્યાં આત્માની મુખ્યતાએ સમજવાનું હોય ત્યાં દેહની વ્યર્થતા છે, અને જ્યાં દેહની મુખ્યતાએ સમજવાનું છે ત્યાં બાકીના સંસારના સંબંધની ગૌણતા છે. દેહના બાકીના જે રૂપ છે એની ત્યાં ગૌણતા છે. તો દેહની અંદર એક વિશેષતા છે, એ વિશેષતા છે કે આ દેહ વર્તે ત્યાં સુધીમાં એને રાગ દ્વેષથી મુક્ત થઈ જવું. સુભાષભાઈની છેલ્લી અવસ્થા હતી અને કૃપાળુદેવને એણે પત્ર લખ્યો, અને પત્ર લખીને કૃપાળુદેવ પાસેથી એમને કંઈક સમાધિ મરણ પ્રાપ્ત થાય એ પ્રકારનું. તો છેલ્લા ત્રણ પત્રો કૃપાળુદેવે સૌભાગભાઈને લખ્યા, અને એની અંદર આવું આત્માને સમાધિ થવા માટે છેલ્લે દેહની સાર્થકતા કરી લેવાની વાત એની અંદર મૂકી. એમાં 780 એ પત્રની અંદર પરમ કૃપાળુદેવે એટલી સરસ વાત મૂકી છે. સમાધિ મરણ સૌભાગને કેવું થયું, જે સમાધિ મરણ માટે પરમ કૃપાળુદેવે મુનિઓને કહ્યું કે હે મુનિઓ, સૌભાગની છેલ્લી દશાનું તમે અનુપ્રેક્ષા કરો. આ અનુપ્રેક્ષા કરવાની આ છે. પરમ યોગી એવા શ્રી ઋષભદેવાદી પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે. જુઓ આ કૃપાળુદેવ આ દેહનું વિશેષપણું સૌભાગને એની અંતિમ ઘડીએ સમજાવે છે. તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી બીજા સર્વભાવ પ્રત્યેથી વયાવૃત થવું, છૂટા થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે. આ દેહ વર્તે છે ત્યાં સુધીમાં કરવાનું કામ શું? તો કે અસંગપણું સાધી લેવું, નિર્મોહપણું કરી લેવું, અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી લેવું. એ ક્યારે જણાશે? આ દેહ વર્તે છે ત્યાં સુધી. એટલે આ દેહ જ્યાં સુધી શક્તિમાન છે, સભાનપણે વર્તે છે ત્યાં સુધી, પછી શું થાય? બીજા સર્વભાવ પ્રત્યેથી વયાવૃત થવું. દેહભાવ છોડી દેવો છે પણ અત્યારે દેહને પકડ, કારણ કે બીજા બધા ભાવથી વયાવૃત થઈ જા. બીજા બધા ભાવથી વયાવૃત થઈ જા, દેહના સંગે દેહનો લાભ લે. એની વિદ્યમાનતા વર્તે છે ત્યાં સુધીમાં એનો આત્યંતિક વિયોગ કરવાનો છે, પણ ત્યાં સુધીમાં આ બધા ભાવોથી તું છૂટો થઈ જા. આજ સુધી દેહ છૂટો છે અને બીજા ભાવો તથારૂપ અભિમાન પણ યથાવત રહ્યા છે, એને જ લોક આખાની અધિકરણની ક્રિયાનો હેતુ કયો છે. પત્રાંક 525. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું નિર્મોહપણું યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. આ દેહ છોડતી વખતની અવસ્થા કૃપાળદેવ કહે છે. સૌ પોતાની અવસ્થાનું પોતાની ગતિનું માપ કરી શકે એમ છે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું નિર્મોહપણું અને યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે. આ બધા લબ્ધિરૂપ પત્રો છે બધા. આ સ્વભાગની અંતિમ દશામાં ત્રણ પત્રો કૃપાળુદેવે આપીને આ સ્વભાગનું સમાધિ મરણ કરાવ્યું છે. ઈચ્છા હતી સ્વભાગભાઈની કે પરમ કૃપાળુદેવ પધારે. જ્ઞાનીઓનું લક્ષ આત્માનું કલ્યાણ કેમ થવું તે જ્ઞાનીના લક્ષમાં હોય છે, એટલે કૃપાળુદેવે આજ્ઞા કરી સ્વભાગભાઈને. અને સ્વભાગભાઈ અંબાલાલને, સોરી અંબાલાલભાઈ ખંભાતથી સાયલા પહોંચી ગયા. 5 દિવસ છેલ્લા રહ્યા છે. કારણ કે સૌભાગ્યને કદાચ ક્યાંય આ પ્રકારની આ દશામાં તમે મદદરૂપ થાવ આલંબન કરાવવા માટે, સહજાત્મ સ્વરૂપનું ધ્યાન રહે એટલા માટે સૌભાગ્યભાઈ એ જ સ્થિતિમાં છે. પણ કદાચ પરમ કૃપાળુ દેવનું આવવું થાય તો કૃપાળુ દેવ પ્રત્યે કદાચ ક્યાંક વિશેષ પ્રકારનો ભક્તિભાવ ઉભરાઈ જાય તો શું થાય? કદાચ કિંચિત એક અંશ માત્ર આવી જાય તો શું થાય? આ સ્વભાગનું સમાધિ મરણ અટકી જાય. કેવી કરુણા! ગૌતમને ભગવાન મહાવીરે પ્રતિબોધ કરવા મોકલા. કેવળ જ્ઞાની મહાવીરને ખબર નથી કે મારો દેહ છૂટવાનો છે. કેવળ જ્ઞાની મહાવીરને ખબર નથી અને ગૌતમ એના ગણધર છે, પ્રથમ શિષ્ય છે, ખબર નથી. જાઓ દેવ શર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે, હે ગૌતમ તમે જાઓ. અને ગૌતમ આજ્ઞા લઈને જાય છે અને ભગવાન મહાવીર ત્યાં મોક્ષ પદે સિધારે છે. દેહ છૂટી જાય છે અને ગૌતમનો વિલાપ થાય છે. આવા પ્રકારના સંબંધોની અંદર પણ અણુમાત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જીવને, તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં તત્વને. એક રાગનો કણિયો એક અણુ પણ જો આવી ગયો ને તો પણ આ જીવ આખી દશાને ચૂકી જાય છે. અદભુત આ જ્ઞાનીઓની કરુણા તો આપણને સમજાતી નથી. પ્રસંગ પ્રસંગના રૂપની અંદર કહીએ કે આવ્યા ને પછી કોઈ એમ કહે કે તે કૃપાળુ દેવને આમ તો ઘણી વાર સાયલા ગયા હતા, અહીંયા આવવામાં શું વાંધો આવ્યો? શું ધંધામાં એવા હશે ને? એટલે આપણે જેમ કહીએ છીએ ને કે મારાથી ધંધામાં નીકળાય એમ નથી, એવું કૃપાળુ દેવને બંધન હતું ધંધાનું? અરે સમજીએ, સત્પુરુષોના ચરિત્રના રહસ્યને જાણીએ તો સત્પુરુષની દશાને પામીએ. એટલે કે છે, અને આ છેલ્લો પત્ર છે સ્વભાગને, એટલે લખે છે, કંઈ પણ મન વચન કાયાના યોગથી અપરાધ થયો હોય તો જાણતા કે અજાણતા તે સર્વ વિનયપૂર્વક ખંભાવું છું. કોણ લખે છે? કૃપાળુદેવ જેઠ મહિને લખે છે આ સ્વભાગને પત્ર. સ્વભાગને નહીં ખ્યાલ આવી જાય કે ભગવાને પણ હવે ખમત ખામણા ખરીદતા. આ દેહ કરવા યોગ્ય તો એક જ છે, આ દેહ કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે, એ જ વિનંતી. જો આ માનવ દેહની ગમે તેટલો ઉકરડા જેવો હોય તો એની અંદર એક રત્ન છે, ઉકેરડામાંથી રત્ન ગોતવાનું છે. આ જ્ઞાનીઓની ખૂબી છે. સમુદ્રમાંથી રત્નાકરમાંથી રત્ન તો ઘણા મરજીવા ગોતે અને એને આપ્યા છે દુનિયાને, પન્નાની ખાણમાંથી હીરા આપ્યા છે, પણ ઉકેડા જેવા દેહમાંથી આત્મા હાથમાં આપ્યો છે એવો તો અજ્ઞાનીઓ આપ્યો છે. જેને દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું, આ આત્મા ક્યાંય દેખાતો જ નહોતો, નથી દ્રષ્ટિમાં આવતો એમ કહેનારા શિષ્યને કે લે આ આત્મા. એટલે ઓલાએ કીધું સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ જ્ઞાન, નિજ પદ નિજમાં અહીં લયું દૂર થયું. એટલું જ નહીં પણ પ્રભુ ભાષ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ આ દેહમાં હોવા છતાં અદ્રશ્ય દેખાતું નહોતું અને એનો નકાર કરનાર શિષ્ય કે છે પ્રભુ મને ભાસ્યું, આ તો દેહાતી જ છે, તો ભાસ્યું ક્યાં? દેહમાં જ. દેહથી ભિન્ન છતાં દેહમાં સ્થિત એવા સ્વયં પરપ્રકાશક સ્વયં જ્યોતિધામ એવા પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મ તત્વમાં તમે નિમગ્ન થાઓ, આપણે સમ્યકત્વની ભાવનામાં જે બોલીએ છીએ. આવું અદ્રશ્યને દ્રશ્ય કરે આવી તો જ્ઞાનીઓની અદભુત લબ્ધિઓ છે. એટલે કહે છે કે મનુષ્ય દેહનું માત્ર એ અસૂચિમય હોવા છતાં એ મનુષ્ય દેહને સારભૂત કરવો હોય તો એનામાં આપવાનું જે સામર્થ્ય છે તે સામર્થ્ય તું લઈ લે. એટલે અપૂર્વ અવસર જેવા તીવ્ર વૈરાગ્યની દશાની અંદર પણ પરમ કૃપાળુ દેવ કહે છે
સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરે માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો અપૂર્વ આવો ક્યારે આવશે.
શું ચમત્કૃતિ છે આ ગાથામાં! પરમકૃપ એ જ લખી છે કે દેહ વર્તે છે ત્યાં સુધીમાં બધા ભાવથી તું વયાવૃત થઈ જા, અસંગપણું ને નિર્મોહપણું લઈ લે. એ જ કે છે કે સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. અમને દેહ તો જોઈશ્યો શું કામ? હવે અમારે મોક્ષની આરાધના કરવી છે, હવે અમારે સહયોગી ગુણસ્થાનકમાં જવું છે અને સહયોગીમાંથી અયોગીમાં જવું છે. પણ સહયોગીમાં જવા દેહ તો જોશે ને. તેરમું ગુણસ્થાનક કેવળ જ્ઞાનની લબ્ધિ એ કેવી અવસ્થામાં થાય? તો તમે જે દેહને અત્યારે આપણે જે કહ્યું કે આવો છે ને તેવો છે ને ઉકેડા જેવો ને મદિરા જેવો, પણ એ દેહ પણ કેવળ જ્ઞાનમાં પાછો જોશે. પણ માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે. આખા જગત ઉપરથી ઔદાસ્યનો ભાવ કરેલા આ દેહ વર્તે છે ત્યાં સુધીમાં, જો દેહ વર્તે છે ત્યાં સુધીમાં ન કર્યું તો દેહ છૂટી ગયો, ભાવ બધા રહી ગયા, પરિભ્રમણ ચાલુ ને ચાલુ. અનંતના ભાવ સાથે આ જીવ ફેરા કરે છે. આ જ મિથ્યાત્વની જડ છે. કૃપાળુ દેવ એમ કે છે કે દેહ જોઈએ છે, આ ન સમજે એટલે ચર્ચા કરે કે કૃપાળુ દેવે જુઓ એને દેહની કેટલી પ્રીતિ છે. એમાં કીધું છે કે દેહ માત્ર જોઈ, પણ એને કીધું કે દેહ પણ કિંચિત મૂર્છા નવ જોયો છે. કારણ કે અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, અમારે તો કારણ વિના દેહ પણ જોતો નથી, પણ દેહ જોઈ છે. કારણ કે આ દેહથી બધા જ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખવા છે અને આ જ દેહની દેહ છતાં દેહાતીત થવું છે. આ જ્ઞાનીની દશા છે, દેહ છતાં દેહાતીત થવું છે. એવું તેરમા ગુણસ્થાનક ઉપર વિરાજમાન સહયોગી પરમાત્મા અરિહંત એ દેહ ધારણ કરવા છતાં પણ એનું આત્મ સ્વરૂપ પ્રગટ છે, પૂર્ણ છે. એટલે જ ભગવાન કુંદકુંદાચાર્યજીએ ગાયું છે
ચૈતન્ય જ્યોતિ શરીરથી તે એક જ નિર્મળ આહો તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો.
આવી આ ચૈતન્ય જ્યોતિ એક જ અવસ્થામાં જગતને જોવા મળે છે અને એ છે કેવળ જ્ઞાનની અવસ્થા, કે જ્યાં દેહ હોવા છતાં આ દેહાતીત એવો આત્મા એના પૂર્ણ સ્વરૂપની અંદર પ્રગટ ચૈતન્ય ધબકતો ધબકતો ધધકતો જાગતો ચેતન એ કેવળ જ્ઞાનની પર્યાયમાં જગતને જોવા મળે છે. આત્માનું પ્રગટ સ્વરૂપ એ ત્યાર પહેલા હજુ દેહથી આચ્છાદિત છે અને સિદ્ધ થયા પછી દેહ તો છે જ નહીં, એટલે જગતના જીવો એને તો જોઈ શકતા નથી. તો આત્માની પૂર્ણ પ્રકાશિત રહેલું એવું સ્વરૂપ, એ તો જ્યારે આત્માના સ્વરૂપને આવરણ કરનાર એક પણ ઘાતી કર્મ જ્યારે રહ્યું નથી ત્યારે એવી વિતરાગ દશાની અંદર આ આત્મા પૂર્ણ રૂપમાં જગતને જોવા મળે. આવી ચૈતન્ય જ્યોતિ એ જગતની અંદર કહે છે, આવું તો સદા શાશ્વત રહો એવી ભાવના જ્ઞાનીઓ મૂકે છે. એટલે કે છે, વ્રત સંયમના હેતુથી જ આ દેહ હોય અને દેહની અંદરની મૂર્છા ન જોઈએ. આ મૂર્છા ટાળવા માટે અને દેહની મૂર્છા એ મૂર્છા ટાળવા માટે આ અશુચિ ભાવના ભાવવાની છે અને મોક્ષ સાધવા માટે દેહની ઉપયોગીતાને જાણવાની છે. માનવ દેહ ઉત્તમ છે એ મોક્ષ માટે છે અને માનવ દેહ નિકૃષ્ટ છે કારણ કે ભવનું કારણ પણ એ છે. મૂર્છા ટળે તો મોક્ષ આપે અને મૂર્છા લાગે તો અનંતના પરિભ્રમણ કરાવે. માટે સવારે અશુચિ ભાવનાનો વિષય આપણો ભવભ્રમણથી આપણે ભવભાવના ભવનાશીની ભવનો નાશ કરવો છે અને રાત્રે મોક્ષને પ્રાપ્ત કરવું છે. એટલે માનવ દેહના ગુણગાન ત્યારે ગાશું, અત્યારે અશુચિ ભાવના આપણે ભાવીએ અને દેહ ઉપરની આપણી મૂર્છા ટળે. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ. પ્રશ્નોત્તરી સ્વાધ્યાયમાં તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. આ તત્વનું સ્વરૂપ શું છે? જ્ઞાનીઓએ કયું તત્વ કહ્યું છે? આ જીવે શું વિચારવાનું છે? અનંતા જ્ઞાનીઓએ જે વિચારણા માટે જગતના જીવોને તત્વ આપ્યું છે, જ્ઞાનીઓની કરુણા તો એવી હોય છે કે માત્ર વિદ્વાન મોક્ષે જાય, પંડિત હોય એ મોક્ષે જાય, શાસ્ત્રનો અભ્યાસુ હોય એને જ મોક્ષે જવાનો અધિકાર છે, જે સૂક્ષ્મ બધી ચર્ચાઓ કરી શકે એ જ મોક્ષને પામી શકે. જ્ઞાનીઓની આવી કરુણા નથી. જ્ઞાનીઓ તો કહે છે, જગતનો જીવ મનુષ્ય દેહમાં આવ્યો અને સંગનીપણું પામ્યો, એ જીવ જો વિચારણા કરે, બહુ સાદી, બહુ સરળ, બહુ જ સુગમ, કોઈ આંટી ઘૂંટી વિનાની, મોક્ષનો માર્ગ એ આંટી ઘૂંટીનો માર્ગ નથી. મોક્ષનો માર્ગ એ કોઈ જટિલતાનો માર્ગ નથી. કારણ કે જીવ સહજ સ્વરૂપ પ્રાપ્ત કરે તેને જ શ્રી તીર્થંકર મોક્ષ કહે છે. તો સહજ સ્વરૂપની વાત તો સહજ હોય, સહજ સ્વરૂપની વાત તો સરળ હોય, એ એવી હોય કે જેને મોક્ષ કરવાનો છે એને જ સમજ ન પડે, જેને મોક્ષ સાધવો છે એને જ સમજ ન પડે એવી વાત હોય તો એવી વાતથી કોઈ દિવસ જીવનો મોક્ષ થાય ખરો? આ પાંડિત્યનું એટલું બધું જામ્યું છે અને નૈવાદના ચક્કરની અંદર એકાંતિક વિચારણા કરીને આ માર્ગને એટલો જટિલ, એટલો ક્લિષ્ટ બનાવી દીધો છે પંડિતોએ, અને સમાજ પંડિતોના પનારે પડી ગયો, જ્ઞાનીઓના સહારે નહીં. આખો જૈન માર્ગ યાની પંડિતોની જાળની અંદર ગૂંચાઈ ગયો, નૈવાદના ચક્કરમાં સપડાઈ ગયો. અનંતા જ્ઞાનીઓએ તો માર્ગની જે પ્રરૂપણા કરી છે તેના સર્વજીવો, બાળ જીવો પણ સમજી શકે. આવી પ્રકારની માર્ગની નિરૂપણા તીર્થંકર દેવે કરી છે. પરમ કૃપાળુ દેવે આ માર્ગને અગમ અગોચર એવા માર્ગને સુગમ અને સુગોચર બનાવ્યો છે.
અને એમણે તો આવા તત્વો જગતના જીવો પાસે મૂક્યા છે. જીરેશ્વરના માર્ગને સમજવા માટે ભૂમિકા થવા 12 ભાવનાની ચિંતવના કરવાનું જ્ઞાનીઓએ ફરમાવ્યું છે. અને આ 12 ભાવનાની ચિંતવના કોઈ કઠિન છે, કોઈ ક્લિષ્ટ છે, કોઈ જટિલ છે? કોઈ પણ જીવ સરળતાથી જ્ઞાનીના બોધ અનુસાર જો વિચારે તો એમાં ને એમાં આગળ ચાલ્યો જાય, એમાં ને એમાં પોતાના ભાવનો નાશ કરે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે. ભાવના ભવનાશીની, આ 12 ભાવનાઓનું સ્વરૂપ, એની ચિંતવના એટલી ઉત્કૃષ્ટ છે કે જગતનો જીવ સામાન્ય કક્ષામાં હોય તો પણ એ પોતે આ 12 ભાવનાઓનું ચિંતવના કરીને સિદ્ધપદની કક્ષામાં જઈ શકે છે. એવી આ 12 ભાવનાઓના ચિંતવનાનો વિષય આપણા આ પર્યુષણ મહાપર્વની સાધનામાં ચાલે છે. આપણે અનિત્ય ભાવની વિચારણા કરી, અશરણ ભાવની વિચારણા કરી, સંસાર ભાવની વિચારણા કરી, લોક સ્વરૂપ ભાવની વિચારણા કરી, એકત્વ ભાવની વિચારણા કરી, અન્યત્વ ભાવની વિચારણા કરી, અશુચિ ભાવની વિચારણા કરી. આજે આપણે આશ્રવ, સંવર અને નિર્જરા એ ભાવની વિચારણા કરીશું. જગતનું સ્વરૂપ જાણ્યું, લોકનું સ્વરૂપ જાણ્યું, જીવનું સ્વરૂપ જાણ્યું, દેહનું સ્વરૂપ જાણ્યું. હવે આ દેહનું સ્વરૂપ જાણ્યું છે, આ દેહ જે કર્મબંધના કારણે પરિભ્રમણ કરે છે એ બંધનું સ્વરૂપ શું છે, અને એ બંધનું ટળવાપણું ખરું કે નહીં, કે બંધમાં જ રહેશે, તો એ બંધ કેમ ટળે, એની ભાવનાઓમાં આશ્રવ ભાવ, એમાં જ્ઞાનીઓ કે છે આશ્રવ ભાવના, રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આશ્રવ છે એમ ચિંતવવું, તે આશ્રવ ભાવના. સંવર ભાવના, જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવા કર્મ બાંધે નહીં, તે 8મી સંવર ભાવના. નિર્જરા ભાવના, જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું, તે નિર્જરા ભાવના. બંધ માટેની એક ભાવના કહી, છૂટવા માટે બે ભાવના કીધી, સંવર અને નિર્જરા. અને જીવ બંધાય છે કર્મથી એ એક ભાવથી, આશ્રવ ભાવના, એ બંધનું સ્વરૂપ વિચારવું કે આ જીવ કેવી રીતે બંધાય છે. પરમ કૃપાળુ દેવે કહ્યું છે, દ્વાદશ અવિરતી, 16 કષાય, 9 નો કષાય, 5 મિથ્યાત્વ અને 15 યોગ, એ સઘળા મળી 57 આશ્રવ દ્વાર એટલે પાપને પ્રવેશ કરવાના પ્રણાળ છે. કોઈ તળાવ હોય, એ તળાવમાં અથવા સરોવરની અંદર પાણી ક્યાંથી આવે, તો જેટલા જેટલા ઝરણાના પ્રવેશવાના માર્ગ હોય, ગરનાળા હોય, છિદ્રો હોય, તેના પ્રમાણમાં એ તળાવ અથવા સરોવર ભરાય, એમ આ જીવરૂપી સમુદ્ર સરોવરમાં આ કર્મનું પ્રવેશવું થાય છે. એ જેમ જળનું આવવું, જળનો સ્રોતનું આવવું એ આશ્રવ કહેવાય છે, પરકોલેશન, પાણી જમી 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 જમીને આજુબાજુની પહાડીઓમાંથી જમતું જમતું ઝરણા રૂપે વહેતું નાના નાના પાણીના પ્રવાહ, બધા જળસ્રોત મળી અને તળાવ અથવા સરોવર એ ભરાઈ જાય છે. એ જમીનના સ્રોતમાંથી પાણી આવે છે, એને અનુશ્રવણ પણ કહેવાય છે, અનુશ્રવણ તળાવ. આવા આશ્રવ કે છે, જ્ઞાનીઓ કે છે, એમ આ જીવની અંદર પણ આ કર્મો આવે છે. જેમ ચોમેર પાણીના ઝરણા પડતા હોવાથી તળાવ એકદમ ભરાઈને છલી જાય છે, તેમ ચો તરફથી કર્મ આશ્રવ આવતા પ્રાણી તેથી ભરાઈ જાય છે, તેને કંઈ સૂઝતું નથી. હવે આ જે કંઈ આશ્રવ છે એનું સ્વરૂપ શું છે? જ્ઞાનીઓ કહે છે કે આનું આશ્રવનો કર્મબંધના મુખ્ય હેતુઓ એ કયા છે? આપણે તો ભાવ પ્રતિક્રમણની અંદર બહુ સરસ રીતે એની બધાની વિરમણની ભાવનાઓ ભાવી કે આ પાંચેય કર્મબંધના આશ્રવના ભાવથી વિરમણ થવું એ જ પ્રતિક્રમણ છે, પાછું હટવું. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને એમાં પ્રમાદ, આ પ્રકારના કર્મબંધના આ તો મુખ્ય હેતુઓ છે, મુખ્ય કારણો છે. આપણા આગમના નિષિદ્ધ સૂત્રની અંદર એ વાત આવે છે કે આ પાંચ કારણોની વિરમણની ભાવનાઓ રોજ જીવે ભાવવી અને એ જ ભાવ પ્રતિક્રમણ છે, એ જ ઉપાદેય છે, એ જ સત્ય છે, એમ નિષિદ્ધ સૂત્રની અંદર પ્રરૂપણ કર્યું છે. પરમ કૃપાળુ દેવે પણ એ વાતને મોક્ષમાળામાં આપણને બહુ સ્પષ્ટતાથી કીધી છે કે જીવે આ પ્રકારના પ્રતિક્રમણમાં એનો ક્રમ છે, એના ભાવ છે, જીવરાશિની ખામણા છે, 18 પાપસા દોષ છે અને પાંચ કર્મબંધના કારણોની વિરમણ ભાવનાઓ, અને એ આશ્રવ છે, એ આશ્રવ ભાવનાઓના ચિંતવન સાથે સંવરનું ચિંતવન કરવું એટલે સામે પ્રતિપક્ષ ભાવનાઓ એ સંવર છે. સમ્યકત્વ, અવિરતિની સામે વિરતિ, કષાયની સામે ઉપશમ, પ્રમાદની સામે પુરુષાર્થ અને યોગની સામે અશરીરી ભાવ, આ પાંચ ભાવનાઓ કર્મબંધના જે હેતુઓ છે એનાથી વિરમણ પામવું અને વિરમણ થવા માટે બાકી સાચી ભાવનાઓનું ચિંતવન કરવું, આ પ્રતિક્રમણ કહેવાય. એ પ્રતિક્રમણનો આખો ક્રમ જ્ઞાનીઓએ આવશ્યક કર્મની અંદર મૂક્યો છે. અહીંયા કહ્યું છે કે આ કર્મને આવવાના પ્રકાર, એ ગરનાળા, એ છિદ્રો, જેમ એક હોજ હોય, એ હોજમાં પછી આપણે ગમે તેવો હોજ બનાવ્યો હોય, સ્વિમિંગ પુલ, પણ એના 3-4 જગ્યાએથી પાણીના નળ ચાલુ થાય એટલે હોજ ભરાય, એમ આવા કેટલા નળ છે. આ જીવનું તળાવ કર્મથી છલકાય છે, અનંતા કર્મો બાંધે છે. તો જ્ઞાનીઓ કહે છે કે આ તો આશ્રવના 42 પ્રકાર છે. પાંચ ઇન્દ્રિયો આ કર્મને આવવાના દ્વાર છે. આ પાંચ ઇન્દ્રિયો દ્વારા આ જીવ સમયે સમયે અનંતા કર્મો ગ્રહણ કરે છે. એ જીવ આ વેપાર કરી રહ્યો છે, કર્મનો ભોગવી પણ રહ્યો છે અને નવા ગ્રહણ કરી રહ્યો છે, એટલે એનો એક ગ્રાહક છે કર્મનો. આ જીવ કર્મનો ગ્રાહક છે અને સમયે સમયે એને આ કર્મબંધ થયા કરે છે. પરમ કૃપાળુ દેવે આ વાતને 511ના પત્રની અંદર આપણને એક બહુ ટૂંકમાં પણ આપણું જીવનું સ્વરૂપ કહ્યું છે. શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે તેમાં સમયે સમયે તેને અનંત કર્મનો વ્યવસાય કહ્યો છે. આ જીવ કર્મનો વ્યવસાય કરે છે, અને વ્યવસાય કરવો, બિઝનેસ કરવો એટલે શું? લેવું ને દેવું, લેવું ને દેવું. તો સમયે સમયે અનાદિ કાળથી અનંત કર્મનો બંધ કરતો આવ્યો છે એમ કહ્યું છે, તે વાત તો યથાર્થ છે. આ વાત યથાર્થ છે કે જીવનું આ સ્વરૂપ છે, એ સમયે સમયે અનંત કર્મનો આ તો વ્યવસાય છે આ જીવ, અને કર્મનો વ્યવસાય છે એટલે એ તો કર્મને ગ્રહણ કર્યા કરે છે, અને બને છે એવું કે ગ્રહણ વધારે કરે છે અને ભોગવાય છે ઓછા. એ એક ભોગવે ત્યાં 10 પાછા ભેગા કરી લે છે, આવી જીવની સ્થિતિ છે. એટલે આનો સંસાર ક્યારેય સમાપ્ત થતો નથી. તો આવા કયા સાધન એની પાસે છે? આવા અનંત કર્મનો વ્યવસાય એ કેવી રીતે કરતો હશે? તો કે એને 5 ઇન્દ્રિય છે, પછી 12 અવ્રત છે. જે 12 વ્રત જ્ઞાનીઓએ કીધા છે એ 12 વ્રત ન કરવા અને ખુલ્લું રાખવું, બારી બારણા બધા ખુલ્લા રાખવા. ઘણાને નિયમ, આજ્ઞા, પ્રતિજ્ઞા, ટેક, પછખાણ આ બધા પ્રત્યે અરુચિ થઈ ગઈ છે, કારણ કે ઓલો સ્વચ્છંદ અને અહમ બહુ જોર કરે છે. બસ હું, મારો નિશ્ચય છે, હું આમ છું, તું આમ છું, એમાં તો રખડી ગયો આટલો તું તું કર્મા. આપણી જાતને જ્ઞાનીને ચરણે અર્પણ કરીએ અને એની સાક્ષીએ, દેવગુરુની સાક્ષીએ આપણે કોઈ પણ જાતનો નાનો નિયમ કરવો હોય તો એ કરવો, પ્રભુની સાક્ષીએ. એનું બંધન આવે આપણા ઉપર.
જીવની ચિત્તની વૃત્તિઓ ચલિત સમયે સમયે થાય છે. નિમિત્તાધીન તો વૃત્તિઓ છે આપણી, વૃત્તિઓનું સંયમન ક્યાં હતું? આવી વૃત્તિઓ ચલિત થાય ત્યારે જ્ઞાની પુરુષનું યોગ બળ આપણને બળ આપે કે નહીં, આજ મારા પચકાણ છે, મારી ટેક છે, મારો નિયમ છે. અને એ નિયમ મેં નક્કી કર્યો હતો, હું ફેરવી નાખું, એમાં શું હતું? જેને નક્કી કર્યો છે એ તો ફેરવી નાખે, પણ મેં નક્કી નથી કર્યો. નક્કી કોઈ પરમ પુરુષે કર્યો છે, એની પાસેથી મેં લીધું છે. એટલે આ વ્રતની વિરતી પણ જૈન દર્શનમાં તો અદભુત રીતે કહ્યું છે, નિયમનું મહત્વ, વ્રતનું મહત્વ. અને એને માટે એ પ્રકારનો દેવગુરુ સાક્ષીની એ થાય છે એ નિયમો. ક્રોધાદી ચાર કસાય છે, મન વચન અને કાયાના ત્રણ યોગ છે, આ બધા કર્મ બંધના સાધનો છે, પ્રવેશ દ્વાર છે. આ આશ્રવ એટલે કર્મનું પ્રવેશ દ્વાર એ સમજવાનું છે. અને કાયાદિક 25 અસત્ક્રિયા છે, 25 પ્રકારની ક્રિયા જ્ઞાનીઓએ કીધી છે, અસત્ક્રિયાના એને શબ્દમાં મૂક્યો છે. અસત્ક્રિયાનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ પરમ કૃપાળુ દેવે યતનાના પાઠમાં આપ્યું છે કે બધું આ દેહધારી છે તો એની ક્રિયા તો કરશે ને, ખાશે, પીશે, બોલશે, ચાલશે, ઉઠશે, હરશે, ફરશે, આહાર કરશે, વિહાર કરશે, નિહાર કરશે, બધું છે. કે જ્ઞાનીઓને કે દેહધારીને આવું ન હોય એવું નહીં, પણ જ્ઞાનીઓ કહે છે કે આ ક્રિયા બધી ઉપયોગ વિનાની, યતના વિનાની, જૈણા વિનાની ક્રિયા કરે. આડે ધડ કરતો હોય, જાણે પોતે જ સંસારમાં એકલો જીવે છે અને એકલો જ રહે છે, કોઈ પણ પ્રકારનો એને ઉપયોગ નથી. પાણી ઢોળે તો કેવી રીતે ઢોળે, ખાય તો કેવી રીતે ખાય, અને એઠું મૂકે બોલો કેટલી એની અંદર કોઈ આવી યતના નહીં. આટલી જાગૃતિની તત્વજ્ઞાનની વાત આટલી ઊંચી કરો ને, ભાણામાં બધા ભૈરા ભાણા પડતા મૂકવાના, એ દાળ, એ શાક, એ વ્યંજનો, એ પદાર્થ, એની અંદર પછી સમયે સમયે કેવી જંતુ જંતુ આદિકની ઉત્પત્તિ થાય, અને એ બધું પાછું ગાર્બેજમાં જાય, શું શું થાય, એની શું પ્રક્રિયા, શું વાત કરવી. આટલું થોડું લ્યો, ઓછું લ્યો, બે વાર માગો, નહીં આવે તો કઈ વાંધો નહીં, બે કોડિયા ભૂખ્યા રહેશું, પછી નહીં આવે તો કઈ વાંધો નહીં, મરી નહીં જાતું, નહીં આવે તો ઉભો થઈ જાય. પણ એને આશ્રવના દ્વાર બંધ કરવા જ નથી. ઘરની અંદર ચૂલા સળગાવવાના, વાસણો મૂકવાના, ગરમ પાણી ઢોળવાના, આ બધા આપણે રોજ આલોચના બોલવાની, પણ આલોચનાનો એક ભાવ સમજવાનો નહીં. એક ભાવ એ બોલી જાય, બસ શબ્દની અંદર બોલે, બિન સૌધન અગ્નિ જલાયો, પણ ઘરે કોઈ દી પાછી પૂંજણી ફેરવી નહીં કે મારા ગેસના આધાર ઉપર રાત્રિના કેટલાય જીવો બેઠા હશે, તો લે પેલા જરા એને હું પૂંજી નાખું, પ્રમાર્જન કરું. એ વાત નહીં, બસ આલોચના કેમ નથી કરી તમે, કરો ચાર વાર બોલ રાડું પાડીને, એથી કરીને આશરોના દ્વાર બંધ થવાના છે. સમજણ વિનાના ધર્મ એ ક્રિયા જડતા જ છે. કૃપાળુ દેવે ક્રિયા જડતા કીધી છે, એટલે ગા માખાની ક્રિયા જડતા, અને આપણે કરી એ સાચી ક્રિયા એમ. અરે આપણી પણ સમજણ વિનાની ક્રિયા, આપણી ક્રિયા પણ ઉપયોગ વિનાની ક્રિયા હોય તો એ માર્ગ પણ જ્ઞાનીઓએ આપ્યો છે, માર્ગ આપણે પણ જડ છીએ એવા. આપણે આપણા દોષને તો જોવા જોઈએ કે નહીં? આશ્રમના દ્વાર ખુલ્લા રાખીને કોઈ ક્રિયા થાય નહીં. આશ્રવ ખુલ્લો છે, તત્વ તો સમજીએ આપણે. એટલે 12 ભાવનામાં કહ્યું છે કે આ બધા અસત્ક્રિયા. 10 વૈકાલિક સૂત્રની અંદર ગુરુએ જીવોનું સ્વરૂપ સમજાવ્યું, 6 કાયના જીવોનું સ્વરૂપ સમજાવ્યું, એટલે શિષ્યએ તો તરત જ પ્રશ્ન કર્યો. સ્વયંભૂ સૂરી આચાર્ય મહારાજ અને મનક નામનો એનો શિષ્ય, મનક માતાના ગર્ભમાં હતો ત્યારે સ્વયંભર સૂર્ય દીક્ષા લીધેલી, અને પછી એના જન્મ પછી એને એકવાર થયું કે મા, મારા બાપ કોણ છે, પિતા કોણ છે? તો માતાએ નહીં કહ્યું, એને એટલું જ કહ્યું કે એ તો સર્વસંગ પરિત્યાગ કરી અને એ તો દીક્ષા લઈને હવે આત્મકલ્યાણના માર્ગે છે. તો આને પણ એમ થયું કે હું પણ આત્મકલ્યાણના માર્ગે જઉં, હવે કોણ પિતા છે એની ભાળ નથી. અને ગુરુની શોધ કરતો 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 આ સ્વયંભૂ સૂરી પાસે આવ્યો અને ત્યાં દીક્ષા ગ્રહણ કરે અને આના જ્ઞાનમાં આવે છે કે હો આ તો મારો જ પુત્ર. સ્વયં સૂર્યને જ્ઞાન થાય છે કે આ તો ઝડપથી આનું આયુષ્ય તો 6 મહિનાનું જ છે. દીક્ષા તો આપી દીધી, 6 મહિનામાં હવે મારે આશ્રય આવેલો જીવ તો મારે તો આનું કલ્યાણ કરવાનું છે. તો આખું દર્શન આને 6 મહિનાની અંદર મારે સમજાવવું છે જેથી કરીને એ શાસ્ત્રનો સાર પામી અને કંઈક એના આત્માનું કલ્યાણ કરી જાય. સ્વયંભૂર સૂર્યે તરત જ 10 વૈકાલિક સૂત્રની રચના કરી અને એ 10 વૈકાલિક સૂત્ર અત્યારે પણ જે નવદીક્ષિત મુનિઓ હોય એને માટે એ સૂત્ર તાત્કાલિક અભ્યાસ કરવાનું એ પહેલું સૂત્ર. એની અંદર એની 6-7 ગાથાઓ છે એમાં આવે છે અને એમાં શિષ્યએ સ્વરૂપ જાણ્યું આ સંસારનું અને એમાં આ જીવાજીવનું. તો એને પ્રશ્ન કર્યો છે, બહુ સરસ કર્યો છે કે 6 કાયનું સ્વરૂપ જોયું તો હવે આમાં અમારે કેમ ચાલવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ સૂવું, કેમ ખાવું, કેમ બોલવું, આમાં તો જે કંઈ કરીએ એમાં કંઈ ને કંઈ પ્રકારની જીવ હિંસા થાય થાય ને થાય. અમે બોલીએ તોય થાય, અમે ચાલીએ તો થાય, અમે પડખું ફરીએ તો પણ થાય, અમે આમ પગના હલનચલન કરીએ તો પણ થાય, આ શરીરને જરા હલાવીએ તો પણ વાયુના જીવ વણાય. આવું 6 કાયનું સ્વરૂપ અને આવું આ લોકમાં ઠાસો ઠાસ જીવો ભરેલા છે તો આમાં ધર્મ પાળવો અથવા ધર્મ થવો અસંભવિત છે. એને શિષ્યએ પ્રશ્ન કર્યો ગુરુની પાસે કે આવું સૂક્ષ્મ સ્વરૂપ તમે જૈન દર્શનનું બતાવો છો, એનો મતલબ કે કોઈ જીવ હિંસા વિના જીવન જીવી શકે નહીં. ગુરુએ જવાબ આપ્યો છે એ જ ગાથામાં, બીજી ગાથામાં જવાબ આપ્યો છે કે યત્નાપૂર્વક ચાલે, યત્નાપૂર્વક બેસે, યત્નાપૂર્વક બોલે, યત્નાપૂર્વક ખાય, યત્નાપૂર્વક સૂવે, બધી જ ક્રિયાઓ જૈણાપૂર્વક કરે. જૈણાપૂર્વક થતી ક્રિયા, ઉપયોગપૂર્વક થતી ક્રિયા, એ ક્રિયાની અંદર જીવને દોષ લાગતા નથી. કારણ કે જે જીવના કર્મના બંધનું કારણ છે એ ક્રિયા નથી પણ ભાવ છે. અંતર પરિણામની જે ધારા છે એ જ જીવનું બંધનું કારણ છે. પરમ કૃપાળુ દેવે આ વાત મૂકી છે. આત્માના અંતર વ્યાપાર પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે. આત્માના અંતર વ્યાપાર પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. જે આત્માનો અંતર વ્યાપાર એટલે અંતર પરિણામની ધારા તે બંધ અને મોક્ષની એટલે કે કર્મથી આત્માનું બંધાવવું અને તેથી આત્માનું છૂટવું એ વ્યવસ્થાનો હેતુ છે. અંતર વ્યાપાર અંતર પરિણામની ધારા માત્ર શરીર ચેષ્ટા બંધ મોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. 567 અને 568 અંતર વ્યાપાર કેવો છે? ઉપયોગવાળો જીવ આ એનો અંતર વ્યાપાર જાગૃત છે એટલે આહાર કરતો હોય તો પણ આહારમાં એને દોષ લાગે નહીં. સૂતો હોય, બેઠો હોય, ચાલતો હોય, જાગતો હોય, સંસારના બધા જ કામો કરવા પડતા હોય પણ સાધુ ઉપયોગપૂર્વક કરે અને આ જૈણાનું એ જબરજસ્ત એ સાધન આપણે ત્યાં પેલું ચરવડો રાખે, મુનિઓ ચરવડો રાખે, ઓઘો જેને કહે છે. આ ઓઘો એ મુનિપણાનું એક ચિહ્ન છે. એ શા માટે? એને સદૈવ જાગૃત રહેવું પડે કે ચાલતો હોય તો પણ એ એનાથી જગતના કોઈ સૂક્ષ્મ જીવો હોય તો એની મારાથી જાણે અજાણીએ કિલામણા, સતામણી, ઘાત કંઈ વગેરે થઈ ન જાય આવી જાગૃતિ. તો આને તીર્થંકરોએ ધર્મ કીધો છે. આ બધા આશ્રવના દ્વાર છે. અસત્ક્રિયા, અસત્ક્રિયા એ આશ્રવના દ્વાર છે. એ આશ્રવના દ્વારને જ્ઞાનીઓ કહે છે કે એના ભેદ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગના ભેદ છે. મિથ્યાત્વના 5 ભેદ છે, વ્રતના 12 ભેદ છે, કસાયના 25 ભેદ છે. એ કસાયમાં અનંતાનુબંધી કસાય, પ્રત્યાખ્યાની કસાય, અપ્રત્યાખ્યાની કસાય, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા અને 3 વેદ, એ પ્રકારે 25 પ્રકારના કસાય આપણે આલોચનામાં હમણાં જ બોલ્યા. એ બધા કષાયના પ્રકાર છે. આવી પ્રકારના અને યોગના 15 ભેદ છે, એમ 57 પ્રકારે આ જીવ કર્મના પ્રવેશ દ્વાર એના જીવનમાં છે. આ 57 પ્રકારનો ક્રોધાદી કરતા કર્મ લાગે, ઇન્દ્રિયોના વિષયોના ભોગ ભોગવતા કર્મ લાગે, પ્રાણઘાત, અસત્ય, અસ્તેય, સ્તેય, મૈથુન, પરિગ્રહ, મૂર્છા આચરતા કર્મ લાગે, વિના ઉપયોગે, યત્ન વિના, વિના પ્રયોજને ઉઠતા, બેસતા, લેતા, મૂકતા, ફેંકતા આદિ અનેક ક્રિયાએ કરી કર્મ લાગે. એટલે જોયું છે કોઈવાર મુનિઓના આચાર અથવા કોઈ એવા જ્ઞાની લોકોના આચાર, એ કંઈ પણ કરતા હોય તો પણ ત્યાં એની ઉપયોગની ધારા એટલી બધી હોય કે બહુ જ એ ટૂંકા એના વ્યવસાયની અંદર એ પોતાની બધી જ ધર્મ ક્રિયા કરતા હોય. આવી વાત તો આપણે ત્યાં આશ્રમની અંદર જો રહ્યા હોય અને જ્ઞાનીઓના સંપર્કમાં તો જોવા મળે. પરમ કૃપાળુ દેવના ચરિત્ર વિશેની નોંધ લખતા લખે છે, જેને સ્મરણમાં હતી બધાએ, કે એ કોઈ હાથ ધોતા હોય તો પણ એમ લાગે કે કેટલી ઝીણાપૂર્વક હાથ ધોવે છે, જાણે પતી ગયું, સહેજ પાણી આવી ગયું એટલે જોઈ લીધું અને વાત મૂકી દીધી. અને અહીંયા તો બાલદી ઓછી પડે, કોઈ હિસાબ જ નથી. જૈણ જીવનનો પ્રારંભ જ નથી ધર્મનો. વાતો મોટી મોટી ઘણી છે, ઘણી ઘણી મોટી વાત છે. એને જીવનની કોઈ ક્રિયાની અંદર કોઈ જીવ કોઈ પણ પ્રકારનો જીવનનું સ્વરૂપ બદલાઈ ગયું છે, ભૌતિકવાદી થઈ ગયું છે ને. હવે એ જીવનની અંદર આપણે શું કરીએ? અહીંયા તો આપણે કાર્પેટ ઉપર ચાલતા હોઈએ. ઉદાહરણ છે કે અકબર મહારાજાએ ઓલી ચંપા નામની સાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા, તો એનો વરઘોડો નીકળો. એ અકબરે જોયું તો કે કેમ છે, તો કે એને 6 મહિનાના ઉપવાસ કર્યા છે. તો બાદશાહના માનવામાં ન આવે કે 6 મહિનાના ઉપવાસ અસંભવ છે, આ કેવી રીતે થાય? એટલે એણે ચંપા સાવિકાના દર્શન બાદશાહ કરવા જાય છે અને પૂછે છે, તો એ કે છે કે આનું રહસ્ય તો મારા ગુરુ બતાવશે. મારે તો દેવગુરુ પસાય મારું આ જે કંઈ તપ થયું છે થયું છે. તો કે છે કોઈ તમારા ગુરુ વિદ્યમાન? તો કે છે, હીરવિજયજી મહારાજ છે. તો બાદશાહે નિમંત્રણ મોકલે છે આચાર્ય મહારાજને. આચાર્ય મહારાજ 4 માસનો વિહાર કરી અને ત્યાં પહોંચે છે આગ્રાના દરબારમાં. અને ત્યાં તો ઓલા ગાલીચા પથરાયેલા હતા. એટલે આચાર્ય મહારાજે કહ્યું કે આ ગાલીચા છે તો અમે તમારા રાજ દરબારમાં આવી શકીશું નહીં, આ ગાલીચા તો તમારે ઉપાડવા પડશે. તો બાદશાહ કે ગાલીચા પાછરાય તો વધારે સારું છે, વાંધો શું છે? કે તો કે ના, અમારા સાધુનો આચાર એવો છે કે ગાલીચા ઉપર ચાલવાથી અજાણે પણ કોઈ જીવની હત્યા થઈ જાય, અમારે ઓઘો ક્યાં ફેરવવો? તો કે પણ હવે કઈ ગાલીચા છે પછી શું, એમાં તો દેખાય બધું. તો કે બાદશાહ આ ગાલીચાની નીચે પણ સૂક્ષ્મ જીવો હોય છે. તો કે બને નહીં, દરબારી તરત જ બધાને બોલાવીને ત્યાં ગાલીચા ઉપડાવે, નીચે જીવે છે તો અસંખ્ય એવી નાની નાની જીવાતો એ ગાલીચાની આશ્રયે, કેમ કે જ્યાં ભેજ હોય, જ્યાં આર્દ્રતા હોય, જ્યાં કોઈ પણ મોઇસ્ચર હોય, ત્યાં એવા જીવો ઉત્પન્ન થઈ જાય, એને વાર ન લાગે થતા. તો એ જોયું ત્યારે બાદશાહને આ સાધુ જીવનનો, આ તપનો જે પ્રભાવ છે એની પહેલા વહેલા ખ્યાલ ગઈ. જીવ ઇન્સાનો કહેવાય છે કે અકબર બાદશાહ પોતાના આહારની અંદર એટલા ચકલાઓના માંસ ખાતો, ત્યારથી બાદશાહ એ માંસના ભોજનનો એણે ત્યાગ કર્યો. અને અકબરે અમારી ઘોષણા એના આખા રાજ્યમાં કરી, કોઈ જીવનો કોઈ ઘાત કરી શકશે નહીં, કોઈને કોઈ જીવનો વધ કરવાની કોઈ છૂટ નથી. જૈન દર્શને તો આ રચના, તીર્થંકરોએ આ ઘોષણા તો અનાદિકાળથી કરી છે. અને શ્રાવકોને એ ધર્મમાં મુનિઓને ખૂબ ઝીણાપૂર્વક, સાધુઓને યત્નાપૂર્વક એનો ઉપયોગ કરવાનું કીધું છે. પણ આપણા જીવની અંદર એટલું ભૌતિક મોહપાશમાં આપણે જીવી રહ્યા છીએ કે આપણને ઉપયોગ રહેતો નથી, કે આ પ્રકારના આપણા વ્યવહારમાં અસંખ્યાત જીવોની હિંસા આપણે કર્યા જ કરીએ છીએ અને આ કર્મના બંધ બંધાયા જ કરે છે. ઉપયોગપૂર્વક રહેવું જોઈએ. સાબરમતીના કિનારે ગાંધીજી રહેતા હતા અને દાંતણ કરવા બેસે એટલે એમાં એક લોટો પાણી અંદરથી લઈને આવે,
મહાદેવ દેસાઈને કે જા પાણીનો લોટો લે આવ, અને પછી કોગડા કરે, મોઢું ધુવે, બધું થાય. મહાદેવભાઈ કે બાપુ આખી સાબરમતી વહી રહી છે, હવે તમે શું કામ લોટાનો આગ્રહ રાખો છો? અહીં આપણે કિનારે ઉભા ઉભા બધું થાય. ગાંધી કહે છે આ સાબરમતી ગમે તેટલી હોય, મને તો એમાંથી મારા ઉપયોગ અને ખપ પૂરતું પાણી લેવાનો જ અધિકાર છે, બાકી નથી. મહાપુરુષોના જીવનમાં એને આ અહિંસા અને સત્યનું કુંડા ભરી ભરીને પાન આ કૃપાળુદેવના જીવનમાં થયેલું છે. મેં તો કહે છે ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે. ટોલ્સ્ટોય અને રસ્કિન એ પણ મારા આદર્શ છે, પણ રાયચંદભાઈ સાથેનો અનુભવ તો બંનેથી ચડિયાતો હતો. આવી જેના જીવન ઉપર જબરજસ્ત અસર છે એવી વિશ્વમંદ્ય વિભૂતિ, એના પાછળ પ્રેરણા કેન્દ્ર કોણ, એ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન કોણ, કે જે એને સ્પિરિચ્યુઅલ અને ડિવાઇન ઇન્સ્પિરેશન મળ્યું, જેમ વિવેકાનંદની મહાન વિભૂતિ પાછળ કોણ, તો કે રામકૃષ્ણ પરમહંસ. એ તો બિલકુલ અજ્ઞાત ભાવે આવા મહાન વ્યક્તિત્વની પાછળ, જાયન્ટ પર્સનાલિટી, યુનિવર્સલ પર્સનાલિટીની પાછળ હતા. એ જ રીતે જેમ છત્રપતિ શિવાજી મહારાજ એનું જબરજસ્ત વ્યક્તિત્વ, પાવક વ્યક્તિત્વ, પણ એની પાછળ પેલા રામદાસ હતા. કૃષ્ણ પાછળ સાંદિપની, રામ પાછળ વશિષ્ઠ. જગતમાં જે જે મહાપુરુષો થયા છે એની પાછળ કોઈ ને કોઈ દિવ્ય જીવનનો પ્રેરણા સ્ત્રોત હોય છે, એમ આ ગાંધીની પાછળ રાયચંદભાઈ હતા, પરમ કૃપાળુ દેવ હતા. એમના જીવનમાં પણ આવી રીતે બાપુના જીવનની અંદર આવા બધા પ્રસંગો ઘણા મળે છે. ગાંધી સ્મૃતિમાં આવા પ્રસંગો લખાયા છે, પણ કોઈ વિચાર કરે કે આની પાછળ પ્રેરણા સ્ત્રોત કયો? આ કંઈ બેરિસ્ટરનું કેરેક્ટર હતું, એ જે માટીનો ઉપયોગ કરતા, એ જે પાણીનો ઓછો ઉપયોગ કરતા, એ કપડાં ઓછા પહેરીને બધું ચાલતા, એ જીવનમાં આવીશું એનું બેરિસ્ટરના લક્ષણ હતા કે સંતના હતા? તો એને પોલિટિકલ નોલેજનો એની જે પાસે હતો એની પાછળનું બીજું પ્રેરણા કેન્દ્ર હશે, પણ એની પાછળ જીવનના આ જે સાત્વિકતા હતી એની પાછળનું પ્રેરણા બળ કોણ હતું? કૃપાળુદેવ. એટલે તો એને આત્મકથામાં બે ચેપ્ટર લખ્યા શ્રીમદ રાયચંદભાઈના નામના. અને આપણે તો આજે ભજીએ છીએ, આપણને એમ થાય છે કે આપણા થકી જ ભજાય છે. 1920 સાલથી કૃપાળુદેવનો દેહ વિલય 1901 થયો, ગાંધી ઇન્ડિયામાં આવ્યા એ 1920 આવ્યા આફ્રિકાથી. 1920 સાલથી અમદાવાદની અંદર ગુજરાત વિદ્યાપીઠમાં દર વર્ષે શ્રીમદ રાજચંદ્ર જન્મજયંતિ ઉજવાય, દર વર્ષે ઉજવાય. ત્યારે અગાસ આશ્રમનું અસ્તિત્વ નહોતું, જગતને નહોતી ખબર શ્રીમદ રાજચંદ્રની. અને ઉજવાતી હતી, અને એની અંદર કેવા કેવા લોકો આવતા, કાકા કાલેલકર, વિનુબાજી, બાળકોબા ભાવે, અને આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ, દેવાન રાયબહાદુર કૃષ્ણલાલ ઝવેરી, આ ઉમાશંકર જોશી, આ બધાના અત્યંત ગુજરાતના કેટલા સાહિત્યકારો, કેટલા સાક્ષરો, કેટલા વિચારકો, કેટલા ધર્મ અગ્રણીઓ, એમની ભાષણો બધા શ્રીમદ રાજચંદ્ર જન્મજયંતિની ભાષણની આખી માળા. અત્યારે તો બધું નવજીવન બધું પડી ભાંગ્યું અને એ બધી ચળવળ ગઈ, પણ ત્યાં એક આખી એક વિદ્યાપીઠની અંદર શ્રીમદ રાજચંદ્રજીની એક ચેર હતી. એ જ રીતે મુનિ નાનચંદ્રજી ને સંતબાલજીના આશ્રમની અંદર પણ શ્રીમદ રાજચંદ્રનો એક વિભાગ એ સંતબાલના આશ્રમમાં ચાલતો હતો. આઝાદીની અંદર જેને જબરજસ્ત યોગદાન આપ્યું એ મુનિ સંતબાલે, એના આશ્રમની અંદર પણ શ્રીમદ રાજચંદ્રજીનો એક વિભાગ આજે પણ ચાલે છે. પણ હવે એ બધો નિષ્પ્રાણ થઈ ગયો, કારણ કે એ પ્રકારનું જેવું જોઈએ એવું બળ ન મળ્યું. એટલે ચાલે છે, જુદી જુદી જગ્યાએ જુદા જુદા લોકોએ જુદા જુદા પ્રભાવથી આ પુરુષને તો ઓળખા જ છે. તો એવી એ વખતે આ ગાંધીના જીવન પાછળ પણ આવું હતું. આપણે તો કહેવાની વાત એ છે કે આવા લોકોના જીવન આપણે જે લોકની અંદર જબરજસ્ત જોઈએ છીએ, એમના જીવન પાછળ આ પ્રકારનો પ્રેરણા સ્ત્રોત જો હોય
તો પરમ કૃપાળુ દેવ, એવા પરમ કૃપાળુ દેવે આપણને આ બધા આશ્રવના અને એ બધા આપણને સમજાવ્યા છે કે આ બધા અસત્ક્રિયાઓ બધી કર્મના આશ્રવોને આવવાનો છે. અને જેવા કારણ એવો બંધ પડે જીવને, આ બધા કારણ છે. હવે બંધ કયા પ્રમાણે આપણે, તો તીવ્ર ભાવથી, મંદ ભાવથી, માઠા ભાવથી, અશુભ ભાવથી, એની કેટલી ડિગ્રી છે, એની તારતમ્યતા કેટલી છે તેના પ્રમાણમાં બંધ પડે. અને એ તારતમ્યતાના પ્રમાણમાં જેમ બંધ પડે એમ જેટલા પ્રમાણમાં તારતમ્યતાથી તે પાપની આલોચના કરવામાં આવે તેટલા પ્રમાણમાં એ બંધ છૂટે. નિયમ એક સરખો જ હોય.